તારીખ 11/9/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 432 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 344.
આત્મ ફરક છે અનુજીવી ગુણમાં જ્ઞાન આનંદ દર્શન સુખ વિર્યાદિ બધા ગુણો આવી જાય છે. આજે તેમણે સિદ્ધ દશા પ્રાપ્ત કરી દિવાળીના દિવસે વહેલી પરોઢે પોતે શરીરથી જુદા પડીને, દ્રવ્યથી પણ જુદા પડીને, દ્રવ્ય પણ ભાવે તો જુદા પડી ગયા હતા, પર્યંત દિશામાં શરીરથી ભાવથી તો જુદા પડી ગયા, સંપૂર્ણ જુદા પડી ગયા હતા, પણ દ્રવ્યથી પણ જુદા પડીને આ ક્ષેત્રને છોડીને ઈચ્છા વિના, કોઈ પણ જાતની ઈચ્છા વિકલ્પ રાગ દ્વેષ મોહ વિના સહજપણે કુદરતી રીતે તેમણે સિદ્ધ દશાને પ્રાપ્ત કરી. સિદ્ધાલયમાં પોતે ગમન થયું એમનું, અને અત્યારે પણ એમનો આત્મા પાવાપુરીના ક્ષેત્રથી બરાબર સિદ્ધે સિદ્ધિ લાઈનમાં સમશ્રેણી જેને કહેવામાં આવે છે શાસ્ત્ર ભાષામાં, ત્યાં આગળ સિદ્ધાલયમાં એમનો આત્મા સિદ્ધ દશામાં વિરાજમાન છે. ભૂત નહીં ગમ નહીં થી એવી ભાષા પ્રયોગ કરાય છે કે આજે તેમણે સિદ્ધ દશા પ્રાપ્ત કરી છે. આજે તો 2514 વર્ષ થયા, 2044 તારે છે, 2514 વર્ષ થવાયું છે, તો પણ ભૂત નહીં ગમ નહીં થી આજે તેમણે તે દશા પ્રાપ્ત કરી. દિવાળીનો દિવસ હોય ત્યારે બોલવામાં આવે છે, કથન પદ્ધતિ છે. ચૈતન્ય શરીરી ભગવાન જળ શરીરી નો તાપતે, ચૈતન્ય શરીરી ભગવાન આજે પૂર્ણ અકંપ થઈને અયોગી પદને પામ્યા. પર્યંત પદમાં કંપન હતું, આત્મ પ્રદેશોનું કંપન એટલે પરિસ્પંદન, ધ્રુજારો જેને કહેવામાં આવે છે, હલનચલન થાય એ પ્રકારે જે અર્યંત દશામાં હતો. ચૈતન્ય શરીરી પોતે જ્ઞાન શરીરી છે આત્મા, એ પૂર્ણ અકંપ થયા, સિદ્ધ દશાને પ્રાપ્ત થયા ત્યારે એ કંપ યોગનું કંપન એવો જે વિભાવ હતો, યોગ ગુણનો એ વિભાવ પણ ટળીને સંપૂર્ણ અકંપ દશાને પ્રાપ્ત થયા, અયોગી પદને પામ્યા. અયોગી પદ છે 14મું સ્થાન છે, પણ એ બહુ ક્ષણવર્તી છે, અને તરત જ સિદ્ધાલયમાં પ્રાપ્ત થઈ જાય છે. 14મા સ્થાનનો ભાગ બધા જ જીવોને ક્ષણવર્તી હોય છે. ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો, દેહથી પણ ચૈતન્ય ગોળો છે, તો ચૈતન્ય જે છે બિલકુલ છૂટો પડી ગયો. સંસારી જીવને દેહનો વિયોગ થતા ક્ષણ માત્રમાં બીજા દેહનો સંયોગ થવાની પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યાં પણ પૂર્વકર્મનો સારી ગતિ કરે છે, ત્યાં બીજા સમયે અથવા ત્રીજા સમયે એ નવા સ્થળે જન્મ ધારણ કરે છે, ઉત્પન્ન થાય છે, અને ત્યાં પ્રથમ અપર્યાપ્તિનો કાળ હોય છે, પછી પર્યાપ્તિના કાળમાં એને દેહના પરમાણુઓ ગોઠવવા શરૂ થઈ જાય છે, એના આત્મા સાથે દેહના પરમાણુઓ ગોઠવણી શરૂ થઈ જાય છે. આ ભાવમાં પૂર્વકર્મનો ગતિ અને આયુષનું બંધન પડે છે, અને એનો ઉદય અહીંયા આયુષ પૂરું થયા પછી નહીં, દેહ વગર રખડપટ્ટી કરે એવું નહીં, એવું નથી. કોઈ બીજે સમયે અને કોઈ મોડામાં મોડો ત્રીજે સમયે એના કર્મના પૂર્વકર્મ પ્રમાણે ઉપજી જાય છે, અપર્યાપ્ત કાળમાં થોડો સમય રહે છે, એ અંતર્મૂળનો જગતની અંતર્મૂળનો કાળ છે, અને પર્યાપ્ત કાળમાં એને જે પ્રમાણે દેહ ધારણ કરવાનું હોય એવા દેહના પરમાણુઓ એના આત્મા સાથે ગોઠવાવા શરૂ થઈ જાય છે. જેમ કે મનુષ્ય છે, તો મનુષ્યને યોગ્ય એનો આકાર થાય સૂક્ષ્મપણે, એકદમ સૂક્ષ્મ મોટી આકૃતિ ન હોય, કે માતાના પેટમાં ઉદરમાં એને પૂજવાનું સ્થાન છે. તો ત્યાંથી પછી એને પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન છે એના પરમાણુ ગોઠવાવા શરૂ થઈ જાય. મનુષ્યની આકૃતિ પરમાણુની અંદર પણ આસ્તે 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 ગોઠવાથી સ્થૂળ થાય, જેમ જેમ સમય જાય તેમ તેમ વધારેમાં વધારે પરમાણુ ગોઠવાતા જાય અને દેહ મોટો થતો જાય એ પ્રમાણે બને. પણ એ સંસારી જીવને બને છે. તેથી સંસારી જીવના દેહ ત્યાગને મૃત્યુ કહેવામાં આવે છે, પણ ચરમ શરીરી જીવના દેહ ત્યાગને મૃત્યુ કહેવામાં આવતું નથી. એ ચાહે તીર્થંકર હોય કે ચાહે કેવળી સામાન્ય હોય, તો પણ એમને છેલ્લું શરીરનો અભાવ થતા નવા શરીરનું ગ્રહણ નહીં હોવાને લીધે એમને નિર્વાણ કહેવામાં આવે છે. મૃત્યુને નિર્વાણ વચ્ચે આ ભાવ ફેર છે, કહેવાનો જે વાચ્યનો ફેર છે આટલો છે. સંસારી જીવને એમ કહે કે આનું મૃત્યુ થયું, તો કે આત્મા કોઈ મરતો નથી, ત્યાં પણ કોઈ આત્મા મરતો નથી, મરતો નથી, પણ એક દેહનો ત્યાગ કરીને નવા બીજા દેહનું ગ્રહણ કરે છે. અહીંયા નવા દેહનું ગ્રહણ નથી એટલે એને નિર્વાણ કહેવામાં આવે છે. તે ફરક છે. બે દ્રષ્ટિ માંડીને બધા એકેન્દ્રિત, એકેન્દ્રિય સંસારી છે, એકેન્દ્રિય સંસારી ઠેઠ બધા સંસારી છે. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય. સંસારનો અંશ એવો છે કે જે જીવો સ્વભાવમાં સ્થિર નથી રહેતા અને સ્વભાવથી ચિત્ત એટલે સંસરણ કરે છે તે બધા સંસારી. સ્વભાવથી સરી જવા વાળા પરિણામ જેના છે એ બધા સંસારી છે. તો એકેન્દ્રિય તો સૌથી વધુ મોટા સંસારી છે. એકેન્દ્રિય જીવ તો વધુ સંસારી છે, કેમ કે સંસારની નીચેની નીચેની કુટીની જે દશા છે એ દશાને પ્રાપ્ત થયેલા જીવો છે. પછી બે ઇન્દ્રિય છે એ ઉચ્ચ કુટીમાં છે, ત્રણ ઇન્દ્રિયથી ઉચ્ચ કુટીમાં, ચૌદ ઇન્દ્રિયથી ઉચ્ચ કુટીમાં, પંચેન્દ્રિય, પંચેન્દ્રિય એ બધા ઉત્તરો ઉત્તર ઉપલી ઉપલી દશાને પ્રાપ્ત થયેલા છે. જન્મનો થઈ જાય કુદરતી વ્યવસ્થા છે, કોઈ ઈશ્વર એનો કરતા હતા નથી. બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ ઉત્પન્ન કરે છે અને પછી કોઈ એનું પ્રતિપાલન કરે છે, કોઈ દેવ એનો નાશ કરે છે. કુદરતી વ્યવસ્થા છે, વસ્તુનો સ્વભાવ. કુદરત એટલે જળ ચૈતન્યના વસ્તુના સ્વભાવને કુદરત કહેવામાં આવે છે. અને એ દરેક જળ ચેતન પદાર્થને પોતપોતાના ગુણધર્મ અનુસાર પરિણમવાની મર્યાદા એટલે નિયમ છે, એના સિદ્ધાંતો છે કે આ મર્યાદાની બહાર ન જાય ને આ મર્યાદાની અંદર રહે, એના બધા સિદ્ધાંતો છે. એ સિદ્ધાંતોને સૂત્ર દ્વારા ગૂંથવામાં આવે છે, એને સિદ્ધાંત સૂત્ર અથવા કથન કહેવામાં આવે છે. બીજા દેહની ઉત્પત્તિના પ્રકાર છે. કોઈ ગર્ભથી ઉત્પન્ન થાય છે તો કોઈ ગર્ભ વગર સીધા જ ઉત્પન્ન થાય છે, એવા જીવોને સમર્થન જીવ કહેવામાં આવે. ચૈતન્ય ગુણો છૂટો પડી ગયો અને પોતે પૂર્ણ ચિદ્રૂપ થઈને પરિપૂર્ણ જેવું સ્વરૂપ આત્માનું હતું, ચિદ્રૂપ એવા અવસ્થાએ પણ એવા થઈને ચૈતન્ય બિંબ રૂપે, સ્થિર ચૈતન્ય બિંબ રૂપે, જેમાં બિંબ સ્થિર છે પ્રતિમા બિંબ બિંબ એમ, ત્યાં ચૈતન્ય બિંબ થઈને સિદ્ધાલયમાં બિરાજી ગયા. નિકટ સમયમાં 14મા ગુણ સ્થાનનો છેલ્લો સમય એ જ સિદ્ધાલયનો પહેલો સમય છે. જે 14મા ગુણ સ્થાનનો છેલ્લો સમય છે એ જ સિદ્ધાલયમાં પહોંચવાનો પહેલો સમય છે. એક જ સમયની અંદર નહીં વ્યાય જાય, 14 ઠીક જાય એક જ સમય.
અંદર
દેવલોક માંથી કોઈ સિદ્ધ થતા નથી. આમ તો સર્વાર સિદ્ધિ નું વિમાન અને સિદ્ધાલય બહુ નજીક નું ક્ષેત્ર છે, પણ ત્યાંથી કોઈ સિદ્ધાલય માં જતા
નથી.
મનુષ્ય છેલ્લો ચરમદેહ મનુષ્યનો હોય છે, મનુષ્ય છે મધ્ય લોકમાં છે, જે ચૌદ રાજુ લોક છે એમાં બરાબર પછી વચ્ચે સાત રાજુનું જે અંતર છે અસંખ્ય યોજન છે. એક સમયમાં અસંખ્ય યોજનને કાપીને ઉત્કૃષ્ટ ગતિથી ત્યાં બિરાજમાન થઈ જાય છે. એક જ સમય લાગે છે, બીજો સમય લાગતો નથી. એવી ગતિ વિશિષ્ટતા છે જળ અને ચૈતન્યની ક્રિયાવતી શક્તિ નામની જે શક્તિ છે એના પરિણામમાં ગતિ થાય છે. આ જ્ઞાન શક્તિ છે, દર્શન શક્તિ છે, એમ ક્રિયાવતી શક્તિ છે એના પરિણામથી ગતિ થાય છે. અને સ્વભાવ ગતિ જળ અને ચૈતન્ય એટલી છે કે એ વધુમાં વધુ ઉત્કૃષ્ટ શુદ્ધ ગતિએ જાય તો ચૌદ બ્રહ્માંડને એક સમયમાં કાપે. ચૌદ બ્રહ્માંડ નું અંતર એક સમયમાં કાપે. શુદ્ધ પરમાણુ એક છેડે થી લોકના એક છેડે થી બીજા છેડે જાય તો એક સમયમાં બીજો સમય ના લાગે. અહીંયા ભગવાન પણ સિદ્ધાલયમાં બિરાજી ગયા. હવે સદાય સમાધિ સુખ આદિ અનંત ગુણોમાં પરિણામ આકર્ષે. ત્યાં આવે અનંત અનંત સાધિ અનંત કાળ પર્યંત અનંત સમાધિ સુખમાં બિરાજમાન રહેશે. બિરાજમાન રહેશે એટલે પરિણમન સહિત રહેશે. સમય સમયનું ત્યાં પરિણમન છે. કેવળ જ્ઞાન પણ સમયે સમયે પરિણમે છે, આનંદ પણ સમયે સમયે પરિણમે છે, દર્શન પણ સમયે સમયે પરિણમે છે. પરિણામ આકર્ષે અનંત ગુણો શુદ્ધપણે પરિણામ આકર્ષે. આજે દિવાળીના દિવસે, આજે એટલે દિવાળીના દિવસે ભરતક્ષેત્રમાંથી ત્રિલોકીનાથ ચાલ્યા ગયા. ભરતક્ષેત્રમાંથી ત્રણ લોકના નાથ મહાવીર પરમાત્માનો અહીંથી વિયોગ થયો, ચાલ્યા ગયા. તીર્થંકર ભગવાનનો વિયોગ થયો, અંતિમ તીર્થંકર હતા. હવે પછી આ ક્ષેત્રે આ ચોવીસીમાં કોઈ તીર્થંકર થશે નહીં. આ ક્ષેત્રે ભરતક્ષેત્રની અંદર એક સર્પિણી કાળમાં ઉત્સર્પિણી હોય કે અવસર્પિણી હોય ચોવીસ તીર્થંકર થાય છે. કોઈ કાળે પચીસમાં તીર્થંકર થતા નથી. પછી કોઈ એવા પુરુષ હોય તો એને ઉપમા દેવામાં આવે છે કે આ તો પચીસમાં તીર્થંકર જેવા છે. તીર્થંકર જેવું નામ કરે મહાપુરુષને ઉપમા દેવામાં આવે, પણ ખરેખર કોઈ પચીસમાં તીર્થંકર થતા એ પણ કુદરતી વસ્તુ વ્યવસ્થા છે. આ કુદરતના ઘરની વ્યવસ્થા છે. 64 સલાખા પુરુષ થાય એક સર્પિણી કાળમાં, ઉત્સર્પિણી હોય કે અવસર્પિણી હોય, 64 સલાખા પુરુષ થાય. 64 જ થાય, 63 ન થાય અને 65 ન થાય. અમુક બધા હોય છે ચક્રવર્તીઓ થાય છે, નવનારાયણ નવપ્રતિનારાયણ થાય છે, એ રીતે 24 તીર્થંકર થાય છે. ચક્રવર્તીઓ થાય છે, અર્ધચક્રીઓ થાય છે, પ્રતિનારાયણ અર્ધચક્રીઓ છે, વાસુદેવ જેને થાય છે. આજે ભરત ક્ષેત્રમાંથી ત્રિલોકીનાથ ચાલ્યા ગયા. તીર્થંકર ભગવાનનો વિયોગ થયો. વીર પ્રભુના આજે વિરહ પડ્યા. દૃષ્ટિકોણ આ છે કે અહીંયા વિરહ પડ્યો છે તો ભગવાન ઉચ્ચ સ્થાનને પામ્યા છે. બે વાત છે અહીંયા, એક દ્રષ્ટિ અહીંયા વિયોગ થઈ ગયો, એમની ચેતના હવે પ્રાપ્ત નહીં થાય તો પોતે ઉચ્ચ સ્થાનને પામ્યા છે. એટલે દેવો એ પ્રસંગને શોકના પ્રસંગ તરીકે નથી ઉજવતા, પણ ઉત્સવના પ્રસંગ તરીકે. કલ્યાણ પ્રસંગ છે, ઉત્સવ ઉજવવામાં આવે. ઇન્દ્રોએ ઉપરથી ઉતરીને આજે નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. ઇન્દ્રો અને એમના અનુચર દેવો છે, અસંખ્ય દેવો આવે છે. આજે નિર્વાણ મહોત્સવની ઉજવણી કરે છે. દિવાળીના દિવસે નિર્વાણ મહોત્સવ તરીકે દિવાળીનું પર્વ ત્યારથી ઉજવવામાં આવે છે. આજે દીવા કરવામાં આવે છે, એનું કારણ એ છે. એની પાછળ ભગવાનનો દેવોએ નિર્વાણ મહોત્સવ ઉજવેલો હતો દિવાળીના દિવસે, અને દીપાવલીઓ પ્રગટ કરી ઘરે ઘરે. ત્યારથી એ રૂઢિગતપણે ચાલે છે, લોકોમાં લૌકિક રીતે ઉજવાય છે. જૈનોમાં સમજણ જુદી છે એ વિશે. ભગવાનનો આજે નિર્વાણ મહોત્સવ દિન છે, અને એ રીતે એને કલ્યાણક દિન તરીકે મનાવવામાં આવે છે. પાંચમું કલ્યાણક છે, જેમ જન્મ કલ્યાણક છે, દીક્ષા કલ્યાણક છે, જ્ઞાન કલ્યાણક છે, એમાં નિર્વાણ કલ્યાણક છે. પાંચ કલ્યાણક રાખ્યું. ઇન્દ્રોએ ઉપરથી ઉતરીને આજે નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. દેવોએ ઉજવેલો તે નિર્વાણ કલ્યાણક મહોત્સવ કેવો દિવ્ય હશે. મનુષ્ય ક્ષેત્રની અંદર કેટલા દેવો આવે, સંખ્યાનો અત્યારે પાર, એટલી સંખ્યાના દેવો આવે. ઇન્દ્રો કૃષ્ણ ભગવાનની સભામાં તો કરોડો દેવો આવે છે. વિશેષ આવે છે એ કેવો દિવ્ય છે. તેને અનુસરીને હજુ પણ લોકો દર વર્ષે દિવાળીને દિને દીપમાળા પ્રગટાવીને દીપોત્સવી મહોત્સવ ઉજવે છે. આ રૂઢિ ત્યારથી ચાલુ થઈ છે. દિવાળીને દિવસે દીપાવલીથી ઉત્સવ તરીકે ઉજવવો દિવસને, એ ભગવાનના નિર્વાણ કલ્યાણકથી આ ચાલુ છે. મહાપુરુષનો ઉદય થાય ત્યારે જૈન સિવાય જૈનેતર બીજા જીવોની અંદર પણ એ જાતનો પ્રભાવ ફેલાય છે, અને એ રીતે જૈન શાસનનો વિસ્તાર થાય છે. વિસ્તૃતપણે જૈન શાસનનો પ્રભાવ જોવામાં આવે છે. આજે વીર પ્રભુ મોક્ષે પધાર્યા, મોક્ષ પધાર્યા એટલે સીતાલયમાં પધાર્યા. ગણધરદેવ શ્રી ગૌતમ સ્વામી તરત જ અંતરમાં ઊંડા ઉતરી ગયા અને વિતરાગ દશા પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાનને માન્યા. ભગવાન મહાવીર સ્વામી તીર્થાદિનાથ સીતાલયમાં પધાર્યા અને તરત જ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. છદમસ્ત દશા પૂરી થઈ ધ્યાનસ્થ દશામાં એ બિરાજમાન થાય છે. શુક્લ ધ્યાનની શ્રેણી માંડીને કેવળ જ્ઞાન તરત જ પ્રગટ રહે છે. ગણધરદેવ શ્રી ગૌતમ સ્વામી તરત જ ઊંડા ઉતરી ગયા. ઊંડા ઉતરી ગયા એટલે ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા, પોતાના સ્વરૂપની અંદર લીન થઈ ગયા. એટલા બધા ઊંડે ઊંડે લીન થઈ ગયા, એકાગ્રતામાં અંતર્મૃતની અંદર કેવળ જ્ઞાનને એમણે સાધી દીધું. મિત્રા દશાને પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાનને પામ્યા. એટલે દિવાળીના દિવસે બે મહાપુરુષના બે મુખ્ય પ્રસંગ થયા. એક તો ભગવાન સિદ્ધાલયમાં પહોંચ્યા, પ્રાપ્ત થયા, અને એમના મુખ્ય ગણધર જે ગૌતમ સ્વામી છે એ દિવસે તરત જ કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયા છે. બરોબર. ભગવાન પછી આ કેવળ જ્ઞાન પામનારા જીવોમાં ગૌતમ સ્વામી પ્રથમ છે. ભગવાનના વિરમ છે. બે મહત્વ વાળા છે. કોઈનો ઓછો મહત્વ નથી. વિતરાગ દશા છે એમાં ચારિત્ર ગુણ પૂર્ણ શુદ્ધ થઈને પરિણામમાં લાગ્યો, અને કેવળ જ્ઞાનમાં જ્ઞાન ગુણ છે એ પૂર્ણ શુદ્ધ થઈને પરિણામમાં લાગ્યો. કોઈ ગુણનું મહત્વ ઓછું છે એમ સમજવું જોઈએ નહીં. બધા જ ગુણો પોતાની શક્તિથી પોતપોતાના ગુણનું અનંત સામર્થ્ય ધરાવે છે. આત્માના સર્વ ગુણો પોતપોતાનું અનંત સામર્થ્ય ધરાવે છે. ક્યારે છે એ તો ભગવાનની ઉપસ્થિતિમાં ઘણા ને થયેલો. જ્યારે ભગવાનની ઉપસ્થિતિ હોય છે સમવ શરણની અંદર, ત્યારે અનેક જીવોને કેવળ જ્ઞાન થાય છે. અને કેટલાક જીવો તો ભગવાન પહેલા પણ સિદ્ધાલયમાં આયુષ ટૂંકું લઈને આવ્યા હોય, તો ભગવાન હજી અહીંયા સમવ શરણમાં હોય. તીર્થંકર ભગવાન જેમની દેશનાના નિમિત્તે કેવળ જ્ઞાન થયું હોય એ હજી અહીંયા હોય, ને બીજા જીવો 14 ગુણ સ્થાન પૂરું કરીને સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જાય, એવા કેટલાય જીવો જાય છે. એટલે એમાં કોઈને બંધન નથી. ગુરુ શિષ્યનું એમાં બંધન નથી કે ગુરુથી શિષ્ય પામ્યા અમે તો શિષ્ય પાછળ જાય ને ગુરુ આગળ જાય, એવું કોઈ બંધન નથી. દરેક આત્મા સ્વતંત્ર છે. જૈન દર્શનનો પાયો શું છે કે દરેક આત્મા સ્વતંત્ર છે, કોઈ કોઈને પરાધીન નથી. પોતાના પુરુષાર્થ કરીને પોતાને આત્માનું શુદ્ધિકરણ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. પૂર્ણ શુદ્ધ મોક્ષ એટલે પૂર્ણ શુદ્ધ દશા, નિષ્કલંક દશાને પ્રાપ્ત કરે છે. અત્યારે સિમંદર સ્વામી છે, એક કરોડ પૂર્વનું આયુષ છે, મોટું આયુષ સિમંદર સ્વામી. કૃષ્ણદેવનું વાત 84 લાખ પૂર્વનું આયુષ, એનાથી વધારે 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. તો હજી આવતી 24ના 13મા તીર્થંકરના કાળે નિર્વાણ થશે. લાખો કરોડો વર્ષ સુધી 1 કરોડ પૂર્વનું એટલે લાખો કરોડો વર્ષ સુધી, કરોડ પૂર્વ પૂર્વ એટલે લાખો કરોડો અબજો વર્ષ જાય. એમાં કેટલાય જીવો નિર્વાણ પામી જશે, કેટલાક તો દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ થઈ દીક્ષા અંગીકાર કરી કેવળ જ્ઞાનને પામીને નિર્વાણને પામી જાય, મોક્ષને પામી જાય. ભગવાન હા પુણ્ય બાકી છે, આયુષ બાકી છે, ચારે બાકી છે, આયુષ નામ ગોત્ર અને વેદની 4 અગાથી બાકી છે. પછી બીજ બાકીની એની પેટા પ્રકૃતિ છે. 8માંથી 4 ઘાતીનો નાશ કર્યો છે, 4 અગાતી કર્મ છે એ બાકી રહ્યા છે અને એનો ભોગવતો ચાલે છે. ઉદયમાન જ છે, ઉદયમાનમાં ફેરફાર થાય એની સ્થિતિમાં બધું અપકર્ષણ ન થાય, ઘટે નહીં કાંઈ કે વધે નહીં કાંઈ. કાંઈ નહીં, તરત જ થઈ જાય. કેવું તરત જ અગિયારમાં તો આવે નહી, 9, 10, 12 અને સીધા 13માં આવી જાય અંતર્ભૂત. ત્યાં સુધી ગણધર
7મે ગુણસ્તરે હોય,
આ 6ઠા 7મે હોય, જ્યાં સુધી શ્રેણી ન માંડે ત્યાં સુધી ઘડીમાં 6ઠું ગુણ સ્થાન આવે. મુનિ દશાનો ઘડીમાં 7મું ગુણ સ્થાન આવે. 7મું ગુણ સ્થાન આવે ત્યારે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ ધ્યાનની દશા કહેવામાં આવે છે. એ ધ્યાનની દશા એમને હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા પણ થઈ જાય છે. અને જ્યારે સ્વવિકલ્પ દશામાં આવે છે ત્યારે એમને પંચ મહાવ્રત આદિ જે સંયમ છે એ બાહ્ય સંયમ પાળવાનો વિકલ્પ હોય છે. એ એમનું 6ઠું ગુણસ્થાન છે. 7મું ગુણસ્થાન સ્વરૂપ ધ્યાનનું છે. એ ક્ષણે ક્ષણે વારંવાર 6ઠા 7મે ગુણસ્થાને રહે છે. જ્યારે શ્રેણી માંડે છે ત્યારે અંતર્મૂર્તમાં પૂર્ણ કેવળ જ્ઞાનની દશાને काल करे। ભગવાન જયારે મોક્ષે પધાર્યા ત્યારે ગૌતમ સ્વામી ધ્યાનમાં ઊંડા ઉતરીને પૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત કરેલી, મુનિ દશામાં અધૂરી વિતરાગ દશા થયા અને અલ્પ જ્ઞાન થયા, એ પૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત કરીને પૂર્ણ કેવળ જ્ઞાનની જ્ઞાનની પણ પૂર્ણ આશ્ચર્યકારક કેવળ જ્ઞાન કેવું છે, આશ્ચર્યકારક અપર પ્રકાશક, પોતાને પણ પ્રકાશે અને લોકાલોકના પદાર્થોને પણ પ્રકાશે, જાણે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે કોઈ પણ નિમિત્તને વચ્ચે નિમિત્તપણો મદદ નથી, નિમિત્તપણા રૂપ મદદ નથી, વચ્ચે કોઈ ઇન્દ્રિયનો મદદ નથી, કોઈ સાધનની વચ્ચે નિમિત્તપણો નથી, એવું સીધો જ પોતાથી સીધું જ પ્રત્યક્ષ જ્ઞાન તેમને પ્રગટ થયું, કેવળ જ્ઞાન છે એ સકળ પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે। અવધિ અને મનોપર એવું જ્ઞાનને દેશ પ્રત્યક્ષ એટલે આંશિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે અને આને સંપૂર્ણ પ્રત્યક્ષ કહેવામાં આવે છે, એવું સ્વપર પ્રકાશક પ્રત્યક્ષ જ્ઞાન તેમને પ્રગટ થયું। આત્માના અસંખ્ય પ્રદેશોમાં આનંદ આદિ અનંત ગુણોની અનંત પૂર્ણ પર્યાયો પ્રકાશી નીકળી પ્રગટ થઈ ગઈ। ગૌતમ સ્વામીની વાત ચાલે છે કે આત્માના એમ જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે આત્માના અસંખ્ય પ્રદેશોમાં એટલે બધા પ્રદેશોમાં પૂરા ક્ષેત્રમાં આનંદ વગેરે જે અનંત ગુણ છે તે બધા ગુણોની પૂર્ણ પર્યાયો પ્રગટ થઈ ગઈ, શુદ્ધ દિશાને પ્રાપ્ત થયા, એ પણ ભાવમોક્ષ દિશા કહેવામાં આવે છે। ત્યાંની શુદ્ધિ જોઈને, અરિયંતપણાની શુદ્ધિ જોઈને સદેહ મુક્તિ અથવા ભાવમોક્ષ કહેવામાં આવે છે। પછી જ્યારે સિદ્ધાલયને પ્રાપ્ત થાય ત્યારે દ્રવ્યમોક્ષ કહેવામાં આવે છે, એવી ગૌતમ સ્વામીની પણ દશા થઈ। ગૌતમ સ્વામીને બહુ દુઃખ થયું, વિરહ પડ્યો, માટે રડવું આવ્યું, પ્રકાર ત્યાં ઉપજતો હવે મુનિઓને જ્યારે એવો વૈરાગ્યનો પ્રસંગ બને છે ત્યારે પોતાના સ્વરૂપમાં વિશેષપણે સ્થિર થાય છે, જે વિયોગથી રડે છે એને દ્વેષની દશા કહેવામાં આવે છે। કેવી? દ્વેષની દશા કહેવામાં આવે છે, અર્થ ધ્યાનની દશા કહેવામાં આવે છે, એવું આર્ત ધ્યાન અને એવો દ્વેષ, ખેદ, ખેદ એટલે દ્વેષ, ખેદના પરિણામ છે, દ્વેષના પરિણામ છે. એવું મુનિ દશામાં સંજલન કશાય પણ મંદ વર્તતો હોય ત્યાં એટલો એટલે હદ સુધી બહારમાં ચેષ્ટા થાય એવું બધું એવું નથી. મુનિ દશામાં પણ એમ છે કે આહાર લેવા જાય નગરની અંદર અને કોઈ સામે નનામી આવે, માણસનું મૃત્યુ થઈ ગયું હોય અને સામે મળે તો એ મર્દનું શબ છે એને લઈને લોકો આવતા હોય છે. મુનિરાજ સામે ચાલ્યા આવતા એમને સીધો વૈરાગ પાછા મળી જાય, આહાર લીધા વિના તે દિવસે એમને ઉપવાસ પડી જાય. પછી ફરીને આહાર લેવા નીકળે શંકરમાં ચાલ્યા, પછી એમને કલા કરીને ફરીને જઈએ અડધી કલાક એવી રીતે વિગ્રહમાં જેમ થાય છે એવું નહીં. એટલો એ ત્યાં વૈરાગ ઉત્પન્ન થાય, એમાં ખેદ ન થાય, દ્વેષ ન થાય કે અરે રે આજે મને ઉપવાસ કર્યો એવું નથી. જ્યારે એવા કોઈ પોતાની ઈચ્છાથી પ્રતિકૂળ પ્રસંગ ઉત્પન્ન થાય અને ઉપવાસ પડે, આ રાજીનો યોગ ન થાય, ત્યારે આત્મ સ્વરૂપની વિશેષ તીવ્ર એકાગ્રતામાં આવીને સ્વરૂપ ધ્યાનમાં લીન થઈ જાય છે, જંગલમાં જે જ્ઞાન ધ્યાનમાં લીન થઈ જાય છે. પણ એમને ખેદ થતો નથી કે આજે આહાર ન મળ્યો, એવો ખેદ થતો નથી. એટલે જ્યારે જ્યારે એમને વૈરાગના પ્રસંગ ઉત્પન્ન, એ વૈરાગનો પ્રસંગ છે, ત્યારે એ વિશેષ સ્વરૂપ સ્થિરતામાં પરિણમે છે. પણ દુઃખમાં, રાગમાં, દ્વેષમાં, મોહમાં પરિણમતા નથી. એવી જ કોઈ તીવ્ર વિતરાગી દશાને જ મુનિ દશા કહેવામાં આવે છે. એટલે મુનિ દશા માટે એવી કોઈ સાધારણ કલ્પના ન કરાય, સામાન્ય માણસોને જે કલ્પના થાય કે આ રડવા માટે એવું તો બધું નથી, કોઈ પ્રસંગે રડતા નથી મુનિરાજ, કોઈ પ્રસંગે રડતા નથી. પોતાના દેહને કોઈ કાપે, મારે, છેદન ભેદન કરે, મૃત્યુ પર્યંત ઉપસર્ગ કરે તો પણ એ રડતા નથી, અવાજ કરતા નથી, રાડો પાડતા નથી, કાંઈ પણ કરતા નથી. શાંત ચિત્તે સ્વરૂપમાં લીન થવાના પ્રયત્નમાં, ઉગ્ર પ્રયત્નમાં તે લાગી જાય છે. એને પરિસર જઈ, ઉપસર્ગ જઈ એમ કહેવામાં
આવે છે.
મોક્ષોને થાય નીચેની દશા વાળાને રાગ, રાગ તીવ્ર હોવાથી એને રાગ ખસીને દ્વેષ થવાની સંભાવના છે. પણ મુનિ દશામાં એવું બનતું નથી. બીજી રીતે કહીએ તો મુનિ દશા એ અલૌકિક દશા છે, લોકોત્તર દશા છે. લૌકિકમાં સાધારણ જીવોને જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એવા ભાવો મુનિ દશાની અંદર થતા નથી, અને થાય તો એને મુનિ દશા છે એમ કહેવાય. એટલો ફરક છે, અંતર છે. લૌકિક જન્મમાં અને મુનિ જન્મમાં બહુ મોટો અંતર છે, ઘણો મોટો અંતર છે. એમ કે કોઈ મહાપુરુષ નો વિયોગ થાય તો મોક્ષને રડવું આવી જાય, ન આવે તો એની ભૂમિકાની બહાર છે, આવે છે ને એમ જ થાય. રાગ છે એને એ પ્રકારનો ખેદ થયા વિના રે નહીં. જો રાગ હોય તો એને ખેદ થયા વિના રે નહીં. પરિવારમાં એના પ્રિયજનનો નાશ થાય તો સાંભળી સાંભળીને રડે છે કે નહીં
રડે?
ન સંભાળવું હોય તો સાંભળે શું થાય? ન સંભાળવું હોય તો પણ વારંવાર સાંભળી આવે અને રડે છે કે નથી રડતા? ત્યાં કૃત્રિમતા કરવી પડે છે કે લાવ સંભાળી સંભાળીને રડું, હે એવું કરવું પડે છે? એ સહજ જ બને છે. એમ અહીંયા પણ સહજ જ બને છે. ત્યાં જે તીવ્ર રાગની દશા છે ત્યાં ખેદ ઉત્પન્ન થયા વિના રે જ નહીં, ન ન થાય તો એમ સમજવું કે એને ખાસ અનુરાગ નહોતો. શું? એને ખાસ અનુરાગ નહોતો એમ નક્કી થાય છે. આ ધારણ ઉપર નો પછી રાગ હતો તો એને કાંઈ અસર થતી નથી, એવું નિયંત્રણ પણ ન થાય. નહીં તો થયા વિના રિયે કરવી ન પડે, થયા વિના રિયે સીધી વાત છે. કુદરતી પોતાના કુટુંબ પરિવાર કરતા સાચા મોક્ષ ને સત્પુરુષ પ્રત્યે વિશેષ પ્રેમ અને અનુરાગ હોય છે. પછી એને સમ્યક ની વાત છે. આ તો પાત્રતામાં આવે છે. પાત્રતામાં આવે પરિવાર આદિ કરતા પણ સત્પુરુષ પ્રત્યે વિશેષ બહુમાન, વિશેષ અનુરાગ, પૂજ્ય બુદ્ધિ પૂર્વક નો અનુરાગ છે. બીજા જ પ્રકારનો અનુરાગ છે. પરિવારનો અનુરાગ છે તો અશુભમાં જાય છે, એમાં તો શુભ નો ઠેકાણો નથી, અશુભમાં છે. અને આ શુભ રાગ છે પણ વિશિષ્ટ પ્રકારનો રાગ છે. એટલો શુભ રાગ ન હોય, એટલો રાગ વિશેષ પ્રમાણમાં ન હોય તો એને સમ્યક દર્શનની આશા રાખવી નહીં. આ બધી રાગની શરતો છે. પછી બીજી વિતરાગતાની શરતો હજી પછી નહીં છે, હજી તો રાગની શરતો છે. આ બરોબર અત્યારે આ પંચમ કાળે ભરત ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન ના વિરહ છે. ભગવાન મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા ત્યાર પછી અત્યારે આ કાળે આ પંચમ કાળ છે, ચોથા કાળના છેડે ગયા, ત્યાર પછી પંચમ કાળ બેસી ગયો અને આ ભરત ક્ષેત્રની અંદર તીર્થંકર ભગવાન ના અત્યારે વિરહ છે. કોઈ તીર્થંકર અત્યારે ઉપસ્થિત હતા એમ કહીને એમ કહ્યું. કેવળ જ્ઞાની પણ નથી, તીર્થંકર પણ નથી અને સામાન્ય કેવળ જ્ઞાની પણ કોઈ થતા નથી. બરોબર. એટલે ત્રણ જીવંત નિમિત્ત છે, કેવળ જ્ઞાની અથવા તીર્થંકર, એક નિર્ગ્રંથ મહામુનિ અને એક સત્પુરુષ, આત્મજ્ઞાની સત્પુરુષ. આ ત્રણ જીવંત નિમિત્ત છે દેશના લબ્ધિના. એમાં એક નિમિત્ત નો વિચ્છેદ થયો પંચમ કાળે, બે નિમિત્ત નો સદભાવ અહીંયા સંભવિત છે, હજી અત્યારે સંભવિત છે પંચમ કાળમાં. બરોબર. છઠ્ઠા કાળે નહીં હોય પછી. શું? બરોબર. છઠ્ઠા આમાં નહીં હોય. નહીં, પંચમ કાળે મહામુનિ હોઈ શકે છે અને આત્મજ્ઞાની સત્પુરુષો હોઈ શકે છે. એમાં મહામુનિ પણ અવસર્પિણી કાળ છે, એટલે એક ધારા કોઈ મુનિઓ અહીંયા થતા નથી, ક્યારેક કોઈ થવાનો સંભવ છે, ના ન કહી શકાય. અત્યારે છેલ્લા સેંકડો વર્ષમાં દેખાતા નથી એવી પરિસ્થિતિ છે, છેલ્લા સેંકડો વર્ષમાં નથી દેખાતા. એટલે બે નિમિત્ત નથી દેખાતા, હવે છેલ્લું નિમિત્ત છે સત્પુરુષ આત્મજ્ઞાની મહાપુરુષો અવારનવાર થાય છે. ગુજરાતમાં ગણીએ તો 100 વર્ષ છેલ્લા સીતામાં આવી શ્રીમદ રાજચંદ્રજી થઈ ગયા. આ બાજુ રાજસ્થાનમાં તો છેલ્લા 150-200 વર્ષમાં અનેક થયા છે, ટોડરમલજી વગેરે બધા થયેલા છે, પણ અહીંયા શ્રીમદ રાજચંદ્રજી થયા. ત્યાર પછી ગુરુદેવનો ઉદય છે, મોટી આધ્યાત્મિક ક્રાંતિ આવી. શ્રી બેન શ્રી બિરાજમાન છે. આટલી જે ઉપલબ્ધિ છે દેશના લબ્ધિ કોઈ પાત્ર જીવને મળવાની મળતો, જે તે પ્રકાર બનવાનો હોય તે એમની ઉપસ્થિતિમાં બને છે. આત્મજ્ઞાની હોય તો એમની ઉપસ્થિતિમાં બની શકવા યોગ્ય છે. અહીંયા આ ક્ષેત્રમાં પંચમ કાળે તીર્થંકર ભગવાનના વિરહ છે. કેવળ જ્ઞાની પણ અત્યારે કોઈ નથી, કોઈ નથી અને હવે થશે પણ નહીં. આ ઉલ્લાસ પૂરો થઈ જશે. મહાવીર ક્ષેત્રમાં કદી તીર્થંકરનો વિરહ પડતો નથી. ત્યાં 24-25 નો સવાલ ઉભો થતો, સદાય ધર્મકાળ વર્તે છે મહાવિદેય ક્ષેત્રમાં તો. તીર્થંકર સદાય હોય છે. એક તીર્થંકર, અહીંયા બે તીર્થંકર કોઈ દિવસ સાથે ન હોય, ત્યાં 20 થી ઓછા કોઈ દિવસ ન હોય. વિષયના ક્ષેત્રો જુદા જુદા છે, પણ 20 તીર્થંકર હે
ક્ષેત્રમાં.
વિદેહ ક્ષેત્રની અંદર 20ના જુદા જુદા ક્ષેત્રો છે, અને 20 તીર્થંકર ઓછામાં ઓછા બિરાજમાન હોય, વધુમાં વધુ 160 ત્યાં મહાવીરની અંદર હોય છે. ત્યાં કદી તીર્થંકરનો વિરહ પડતો નથી. 25મા તીર્થંકરનો પ્રશ્ન ઉછો હમણાં, સૂર્યકીર્તિ ભગવાન પ્રતિષ્ઠા. જૈનો બિચારા કહેવાતા, જૈનો બિચારા, એને ખબર નથી કે ક્યાં કેટલા તીર્થંકર થાય. એ 25મા તીર્થંકરનો આ શું છે? આ તીર્થમાલ ભાઈ, તીર્થંકર અનંતા થાય છે. કેટલા
અનંતા?
25 નથી થતા, અનંતા થઈ ગયા, અને હજી અનંતા થશે. પહેલા તો એક વાત છે કે 24 જ થાય છે. ઘણા કહેવાતા જૈનોનો એ જ ખ્યાલ છે કે 24 તીર્થંકર થાય, કદી 25 તીર્થંકર થાય નહીં. 24 પૂરા થઈ ગયા, હવે 25માં કોઈ તીર્થંકર થશે કેટલાની એ ખબર નથી કે અત્યારે 20 વિદ્યમાન છે, એવી ઘણાને ખબર નથી. દુકાને ચોપડામાંથી નવરા ન થતા હોય, અંધા ધાપામાંથી, અને કેટલા તીર્થંકર હોય જૈનમાં એ ખબર નથી. અનંતા થઈ ગયા, અનંતા થશે. આ 24 ના 24 પૂરા થયા, આ ઉંડાવ સર્પિણી પૂરા થયા પછી ઉત્સર્પિણી થરું થશે, ત્યારે વળી પાછા 24 આ ક્ષેત્રે થરું થશે. એને પછી 25માં નથી કહેવાતા, પણ એને પહેલેથી કહેવામાં આવે છે. પહેલા તીર્થંકર થશે. મહાવીર ક્ષેત્રમાં તો કદી તીર્થંકર નો વિરહ પડતો નથી, સદાય ધર્મકાળ વર્તે છે. ત્યાં ધર્મકાળ વર્તે છે એનો અર્થ શું છે? કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી જે મોક્ષ માર્ગ રૂપ ધર્મ છે, એવા ધર્મ પ્રાપ્ત જીવોની સંખ્યા ત્યાં ઘણી મોટી છે. મનુષ્યની અંદર ત્યાં અનેક જીવો ધર્મને પ્રાપ્ત કરે છે, અને તીર્થંકર ભગવાનના સમોસરણની અંદર મુનિઓ અને કેવળીઓના ટોળે ટોળા જોવા મળે. એક બે ચાર નો મળે, ટોળા બંધ. કેવળીઓ હોય, ટોળા બંધ, મુનિઓ હોય, ભાવલી મુનિઓ હોય, સમ્યક દ્રષ્ટિ ઘણા હોય. એક એક ઘરમાં બબે 5-5 સમ્યક દ્રષ્ટિઓ હોય, એક એક કુટુંબની અંદર અનેક સમ્યક દ્રષ્ટિઓ હોય. એવા ત્યાં બીજો કોઈ મતવાળો નથી, ત્યાં બીજો કોઈ મતવાળો નથી. ત્યાં હિન્દુ ધર્મનું મંદિર છે કે મસ્જિદ છે કે ક્રિશ્ચિયનનું ચર્ચ છે કે બૌદ્ધનું મંદિર છે, એવું ત્યાં ક્યાંય બધું એકલો જૈન ધર્મ છે. જૈન ધર્મમાં બીજા વાળા નથી, જે અહીંયા બધા ફાટા પડી જાય છે
એ પણ
એવા ફાટા પણ ત્યાં નથી. એકલો સનાતન દિગંબર જૈન ધર્મ. ત્યાં દિગંબર નામ નથી, કેમ કે હા મેં કોઈ બીજો શ્વેતાંબર એવું નથી એટલે. પણ જે મુનિઓ હોય છે નિર્વસ્ત્ર દશામાં, નિષ્પરિગ્રહ દશામાં, સ્ત્રી પુરુષ માત્ર કોઈને પરિગ્રહ ન હોય છે, એને સનાતન જૈન માર્ગ કહેવામાં આવે છે. ત્યાં એક જ પ્રકાર ચાલે છે, બીજો પ્રકાર ત્યાં થતો જ નથી, ક્યારેય થતો નથી, કોઈ કાળે થતો નથી. ત્યાં આવો ઉંડાવ સર્પિણી જેવા કાળ, ત્યાં માઠા કાળ હતા
નથી,
એટલે કે માઠા પરિણામ વાળા જીવો ત્યાં જતા નથી. ત્યાં સારા પરિણામ વાળા જીવોની જ ઉત્પત્તિ થાય છે, કે જે થોડુંક દેશના નિમિત્ત મળતા ફટાફટ સીધા પોતાના આત્માને સાધી લે છે, આત્મની દશામાં આવી જાય છે, કેવળ જ્ઞાનને પણ પ્રાપ્ત કરી લે છે. સદાય એ પ્રકાર ત્યાં ચાલુ જ છે. હા, ત્યાં તીર્થંકર ભગવાન બિરાજમાન સદાય શાશ્વત પણ એમાં છે. એક તીર્થંકર નિર્વાણ માં પધારે તો બીજા તીર્થંકર નો ઉદય થાય છે. ના ગાળો ત્યાં નથી, 20 તો કાયમ રહે છે, 19 ક્યારે થાય નહીં, પછી અમુક કાળે વધીને 160 સુધી જાય છે. 170 માં 10 આબાજુના બીજા ક્ષેત્રના ગણાય છે ને, બધા કિર્વતના ને ભરતના ને થઈને 10 બીજા ગણીને વધુમાં વધુ વિશ્વની અંદર એક સાથે 170 તીર્થંકર ની મનુષ્ય લોકમાં ઉત્પત્તિ હોય શકે એમ. ભરત ને 5 ઈરવત જબરદસ્ત છોકરો હોય છે, 160 મહાવિદેમાં હોય છે, મહાવિદેના 160 વધુ બધું, અને બીજા 5 ભરતના અને 5 વિરવતના છે, 10 બીજા છે, અને વધુ બધું મનુષ્ય રૂપમાં 170 તીર્થંકરનો એક કાળે ઉદય હોઈ શકે છે. એટલે સંખ્યામાં 24 એક આંકડો આગળ વધે ને ભડકી જવાની કઈ જરૂર
નથી.
170 એક આરે હોય આખા મનુષ્ય લોક. ચૈત્યાલયો, અકૃત્રિમ પ્રતિમાઓ, અકૃત્રિમ પ્રતિમાઓમાં એ પ્રતિમાઓ કદી ઘડી નથી, એ પ્રતિમાઓની કદી પ્રતિષ્ઠા થઈ નથી, ઘડી નથી, પ્રતિષ્ઠા કરી નથી, અને અનાદિ અનંત સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રો ગ્રહસ્થો ચતુર્થ પંચમ ગુણ સ્થાન વર્તી, અને મુનિરાજ એની વંદના કરે છે. મુનિરાજ સુધી રાગ છે, છઠ્ઠા ગુણ સ્થાન સુધી એની વંદના કરે છે. એને લાંછનનો ઝઘડો નથી, એને પ્રતિષ્ઠાનો ઝઘડો નથી, ત્યાં કાંઈ કોઈ જાતનો એના માતા પિતાના નામનો કોઈને ઝઘડો નથી, એને નામઠામનો ઝઘડો નથી, એને નામ નથી, અનામી પ્રતિમાઓ છે, એને ક્યાંય નામઠામ હોતા નથી, કોઈ નામ નહીં એને, આ ફલાણા ભગવાન એમ નહીં, વિનવિન છે, હરિયંદુનું પ્રતિક છે.
એક મંદિરમાં 108 પ્રતિમા, 500 મોટી કેટલી,
હા એક જેને આત્માનું જીનત્વ ભાસે છે એને એની કિંમત થાય છે કે આ શું ચીજ છે. એને સ્વપ્નમાં પણ એનો નકાર આવે, જાગૃતિમાં આવવાનો તો પ્રશ્ન જ નથી, પણ સ્વપ્નમાં પણ એનો નકાર આવે. મહાવિધિ ક્ષેત્રમાં સદાય ધર્મકાળ વર્તે છે, આજે પણ ત્યાં ભિન્ન ભિન્ન વિભાગમાં, એક સાથે નહીં પણ
ભિન્ન ભિન્ન વિભાગ, ભિન્ન
ભિન્ન વિભાગમાં એક એક તીર્થંકર થઈને 20 તીર્થંકર વિદ્યમાન
છે.
હાલમાં વિજય ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં બધા વિજય જે 20 ક્ષેત્ર છે એ વિશે નામ પાછળ વિજય શબ્દ લાગે છે, એમાં પુષ્કલાવતી વિજય નામનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં ભગવાન સિમંદરનાથ વિચરી રહ્યા છે, જ્યાંથી આપણા ગુરુદેવ સીધા અહીંયા પધાર્યા છે. એ ક્ષેત્રને પુષ્કલાવતી વિજય કહે છે, એ વિજય ક્ષેત્રમાં ત્યાં હતા. 20 ક્ષેત્ર વિજય છે, 20 વિજય છે, એમાં પુષ્કલાવતી વિજય નામનું છે, ત્યાં ગુરુદેવ હતા, ત્યાં સિમંદર ભગવાન હતા. એ 20 તીર્થંકર છે, એ વિશે થોડુંક ચિંતા રાખવું છે.